आचार्य विरचित परम अध्यात्म परमागम समय सा एमा पुण्य पाप अधिकार पर गुरुदेव सिंह प्रवचन 155 गाथा अने 156 गाथा बे ऊपर आप प्रसंग एक गुरुदेव सिंह 155 गाथा में एक ज वाक्य पर वारंवार सु अपने रिमाइंड करायो घुटायो जे कोई कहो सु करायो ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. એકલું અને જ બે શબ્દ ઉપર બહુ જ આટલું બધું શા માટે જોર ડિટેલ આ શા માટે અંતે જે આ વિષય ફરીથી જે આપણને 154 ગાથાથી શરૂ કર્યો એ કોના માટે લીધો શબ્દ શું વાપરતો ફરીને પુણ્યના પક્ષપાતીને અને એટલા માટે એ બે શબ્દ એકલું અને જ એમાં વિચાર કરીએ આપણે મોક્ષનું કારણ વિશેની આ વાત ચાલે છે. સામાન્યપણે જેને પુણ્યનો પક્ષ છે એ બધા આપણે આપણે એમને માનું આપણને બધા પક્ષ બહુ છૂટી ગયા છે અને બધું સાચું જ કરીએ છીએ કાંઈ નથી અને એટલા માટે સમ્યક દર્શનના ચારિત્રની વ્યાખ્યામાં જીવાદિના સદાન રૂપે પરમું તે સમ્યક દર્શન છે. જીવાદિના જ્ઞાન રૂપે પણવું તે સમ્યક એ જ હોય ને તત્વા શ્રદ્ધા સમ્યક દર્શન. અમૃત ચંદ્રાચાર્ય એક શબ્દ ઉમેરીને બહુ જ મોટું કામ કર્યું છે. શું શબ્દ છે? જ્ઞાનનું થવું અને થવું એટલે પરિણામ. આ બેમાં જેને કહેવાય ને બે વાત એનાથી ગુજરાતી કહીએ એક કાંકરે બે પંખી એમ એક વાત જ્ઞાનનું ભવન કહીને બે વાત કહી એમણે નિષેધ કર્યો. પરલક્ષી કસાઈની મદ્દતાના પરિણામની અને પરલક્ષી ધારણા જ્ઞાનની એ જીવાદીનું શ્રદ્ધાન એ ખાલી વિકલ્પાત્મક કરી લીધું તત્વ અભ્યાસમાં તે કરી સંબંધી અને એવી ધારણા એમ નહીં જ્ઞાનનું પરિણમન અને જ્ઞાનના પરિણમનમાં કોઈ એમ નથી ધારણા જ્ઞાન અગિયાર અંગ ભણી લીધા એ જ્ઞાનનું પણ મન થયું ને અગિયાર અંગ કઈ થોડુંક નથી કેટલું છે અગિયાર અંગ એટલે કેટલું અંદાજ નહી છેલ્લું એક સૌથી પહેલું આચાર અંગ લઈએ તેમાં 18,000 પદ છે અને એક એક પદની અંદર 51 શ્લોક થી 51 નહીં ને ફરીથી 51 એ ઘણું જ્ઞાન ના કહેવાય. પછી એ પહેલું પછી આગળ જેમ વધે એમ લગભગ ઓલમોસ્ટ ડબલ ઓલમોસ્ટ બધામાં 11 સિદ્ધ થાય ને. આ બહુ જ પરલક્ષી ભાવનું જે અધિકપણું આપણને લાગી રહ્યું છે એના માટે બહુ જ સુંદર આચાર્ય દેવે જ્ઞાનનું પરિણમન સંબંધ અને જ્ઞાનનો શબ્દનો પછી જયચંદજી બહુ જ સરસ ખુલાસો કર્યો છે. જ્ઞાનનું પરિણમન કેમ લીધું અહીંયા ફરીથી ચલો થોડુંક વાંચી લઈએ તો 155 ગાથામાં 249 પાને ટીકામાં છેલ્લી બે લાઈન 155 ગાથા ટીકામાં તેથી એ રીતે એમ ફલિત થયું કે મળે છે. આગળ બધો જ વિસ્તાર લીધો ગુરુદેવસિંહ ઘણો કર્યો છે. આપણે થોડુંક ગુરુદેવસિંહ કેટલું આમાંથી ઘૂંટાવીને કાઢ્યું કે એ રીતે એમ ફલિત ફલિત એટલે તો સાબિત થયું સિદ્ધ થયું આ સરવાળો આવ્યો આ તારે નક્કી કરવાનું ફલિત ફલિત એટલે ફળ આવે ને. કોઈ પણ બીજ વાવ્યું હોય એની આખી પ્રોસેસ થતા થતા ક્યાં સુધી જાય? બીજમાંથી અંકુર થાય અંકુરમાંથી વૃક્ષ વૃક્ષમાં પણ ડાળી એમાંથી પાંદડા પછી ફળ ફૂલ અને છેલ્લે ફળ એમ અલ્ટિમેટલી શું આપે પ્રૂવ કર્યું સાબિત શું કર્યું કે સમ્યક દર્શન ના ચારિત્ર એ ત્રણે કોનું પરિણમન છે? શ્રદ્ધા ગુણનું જ્ઞાન ગુણનું અને ચારિત્ર ગુણનું નહીં ત્રણેય એક જ્ઞાનનું જ પણ એટલે એક જ જ્ઞાન ગુણની ત્રણ પ્રણતિ છે. શું છે? એકલું જ્ઞાનનું ફરીથી અહીંયા મોક્ષનું મોક્ષ કારણની વાત ચાલે છે. મોક્ષનું કારણ તો મોક્ષનું કારણ કોણ બીજું નામ શું દેવાય એને મોક્ષ માર્ગ મોક્ષનું કારણ એટલે મોક્ષનો ઉપાય એટલે કે મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગમાં કેટલા ગુણની પ્રણતિ હોય? આનંદ ગુણની. તો અહીંયા તમે તો ત્રણ લીધું, પાછું ત્રણ માંથી પાછું એકનું લીધું. તો એક એટલે શું? એકલું જ્ઞાનનું જ એટલે શું? અહીંયા એક વાત વિચારું, જ્ઞાન કહેતા જ્ઞાન ગુણ ન લેવી, જ્ઞાન ગુણની એક પ્રણતિ મતિ શ્રુતિ એ પણ ન લેવી. જ્ઞાન એ લક્ષણ છે અને એનાથી અભેદ લક્ષ આખો ભગવાન આત્મા છે. આ એનું પરિણામ, આ એના આશ્રય થયેલું નિર્મળ વિતરાગી પરિણામ એ જ રત્નત્રય છે અને એ જ મોક્ષનું યથાર્થ કારણ છે. એ આખી સિદ્ધ વાત છે. શબ્દ શું લીધો છે? એકલું જ્ઞાનનું જ, જેમાં ભાવાર્થમાં એટલા માટે જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે. આવે છે ભાવાર્થમાં છેલ્લી લાઈન એ જ પાને, જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં શું શબ્દ વાપરો છે? આત્મા જ છે. જો આખી સમયસારમાં કે રીતે અભ્યાસ કરવો એ જયચંદજી આપણને કહી દીધું. ક્યાંય જ્ઞાન વાત કરી, જેમ છઠ્ઠી ગાથાથી શરૂઆત કરી, આત્માનું એક નામ શું આપી દીધું? જ્ઞાયક. અને આ વાત પૂજ્ય બેનસી ઘણી વાર કરે છે, આપણે પણ વાત થઈ છે. નાયક શબ્દ આવતા આપણા ખ્યાલમાં શું આવે છે? શું ખ્યાલમાં આવે છે? નાયક ઇઝ ઇક્વલ ટુ, નાયક એટલે જાણનાર, અને જાણનાર એટલે કોકનો જાણનારો. કોનો જાણનારો? પોતાને. પરને તો કોઈ દી જાણે જ નહીં ને, પરને કોઈ દી ન જાણે ને, પર જણાય જાય, જાણે નહીં કે પર. તો ચાલો એ વાત નથી લેવી. અહીંયા આપણને જ્ઞાયક ઇઝ ઇક્વલ ટુ જાણનાર કહેતા જ્ઞેય સાપે જ્ઞેયના સંબંધ વાળો જાણનાર ખ્યાલમાં આવે છે. અહીંયા જે છઠ્ઠી ગાથામાં આખો જ્ઞાયક કહેતા, જ્ઞાયક એટલે જાણના, જાણવાની ક્રિયાવાળો કે જાણવાના સ્વભાવવાળો, બે ફરક પડે છે. જ્ઞાયક જાણનાર, અને જાણનારમાં બે રીતે, એક જાણવાની ક્રિયા અને એક જાણવાનો સ્વભાવ. જાણવાની ક્રિયા ક્યાં થાય? ક્યાં થાય? પર્યાયમાં. અને જાણવાનો સ્વભાવ ત્રિકાળ સ્વભાવમાં. તો અહીંયા જે જ્ઞાયક કીધો એ જાણવાનો સ્વભાવ એક વાત. ક્રિયા લેશું તે તો અપ્રમત્તમાં ચાલી જશે. તો જાણવાનો સ્વભાવ, હવે જાણવાનો સ્વભાવ કહેતા કયો ગુણ આપણને ખ્યાલમાં આવે છે? જ્ઞાન ગુણ. તો ફરીથી જ્ઞાયક કહેતા જાણવાની ક્રિયાને, પછી નહીં બરો, જ્ઞાયક કહેતા છઠ્ઠી ગાથામાં, પછી જાણવાની ક્રિયાને જ્ઞપ્તિ ક્રિયાની બધી જુદી વાત છે. અહીંયા આપણે શેની વાત? છઠ્ઠી ગાથામાં જે જ્ઞાયક કીધો એટલે જાણવાની ક્રિયા ન લઈ, કારણ કે એનાથી તો પ્રમત અપ્રમતિ તો રહી જ બતાવો. પછી જ્ઞાયક કહેતા શું લેવો? કયો ગુણ લેવો? જાણવાનો સ્વભાવ. જાણવાનો સ્વભાવ, અને જાણવાનો સ્વભાવ એટલે કયો ગુણ આવે? જ્ઞાન ગુણ. એટલે જ્ઞાનયક કહેતા કયો આપણને યાદ આવે? આત્મા કેવો યાદ આવે? જ્ઞાન ગુણ વાળો. વળી ચલો, જ્ઞાન ગુણમય આત્મા એવું, એ પણ સાતમી ગાથામાં ગુણભેદ. જ્ઞાયક કહેતા જાણવાની ક્રિયા તો નહીં, જ્ઞાયક કહેતા જ્ઞાન ગુણનો ભેદ નહીં, પણ જ્ઞાન ગુણથી અભેદ અનંત એકરૂપ લેવાનો. ત્યાં સુધી નજર પહોંચે તો સમજવું. હજી હું ક્યાં શબ્દ, સમયસારના ક્યાં શબ્દ સુધી પહોંચ્યો? જ્ઞાયક શબ્દ સુધી પહોંચ્યો છે. બહુ જ ગંભીરતાથી એ વાત, અને આ વાત જયચંદજીએ બણી જગ્યાએ ખુલાસો કરીને લીધું કે આખા સમયસારમાં જ્ઞાન શબ્દ આવે એટલે જાણનારી પર્યાય ન લેવી. જ્ઞાન એટલે જ્યાં વિષય હોય એ જુદી વાત છે, પણ મુખ્યતા જ્યાં વાત હોય ત્યાં જ્ઞાન શબ્દ જાણવાની એક મતિ શ્રુતાદી કોઈ પણ એક પર્યાય ન લેવી. એવી રીતે જ્ઞાન શબ્દ આવતા શું ન લેવો? એક જ્ઞાન ગુણો જુદો પાડીને, એની પ્રધાનતાથી કહ્યું છે પણ એમાં એક જુદો જ્ઞાન ગુણ પાડીને ન લેવો. પણ શું લેવું છે? એ જ્ઞાન અસાધારણ ગુણ હોવાથી આત્માને જ્ઞાન શબ્દથી ઓળખાયો છે, પણ લક્ષણ અને લક્ષ્ય બેને કેવા? અભેદ ગણીને અહીંયા એક આત્મા સમજો. જો સાવ છેલ્લે પણ એ જ ગાથાઓ પૂરી થતી હતી, 415 ગાથા, એમાં પણ જયચંદજી આ છેલ્લે ખુલાસો આવો આપણને આપ્યો છે. જો ગાથા જોઈએ તો 405, 6 અને 7, અને પાનું 578, પાનું 578, ગાથા 405, 6 અને 7, એમાં ટીકાની ઉપર બ્રેકેટ છે, ટીકા પછી અને ભાવાર્થ ઉપર. અહીં જ્ઞાન કહેવાથી આત્મા સમજવો, મળી ગયો શબ્દ છે. 578 પાનું ટીકા પછી અને ભાવાર્થ પહેલા મળે છે બ્રેકેટની અંદર. અહીં અહીં કહેતા આખા સમયસારમાં, અહીંયા તો ખાલી આ જ લીધું, બાકી થ્રુ આઉટ સમયસારમાં જ્ઞાન કહેવાથી શું સમજવો? આત્મા સમજ. કારણ કે અભેદ વિવેકસાથી લક્ષણમાં જ લક્ષણો વ્યવહાર કરાય છે. લક્ષણ તો લક્ષણ કોણ? જ્ઞાન. અને લક્ષ્ય કોણ? આત્મા. જેમ સાકર શબ્દ એમાં કોઈ મીઠાશ, આપણે કહીએ તારે મીઠું મીઠાશ ખાવું છે, તારે કંઈક જેને કહીને ગેડું ખાવું છે, સાકર લઈ લે. તો લક્ષણ અને લક્ષ્ય પાછ કેવા હોય? હંમેશા ફરીથી અભેદ જ હોય, કોઈ દી ભેદ કરી શકો જ નહીં, અને ભેદ કરશો તો લક્ષણ નહીં હોય. આ એક અધ્યાત્મની આ એક શૈલી હોય છે. શું એ શૈલી હોય છે? સામાન્ય પણ એક આગમ શૈલીમાં શું હોય છે? આગમ શૈલી ભેદ પ્રભેદના વિસ્તારમાં જાય, અને અધ્યાત્મ શૈલી સંકેલવામાં જાય. અને એનું એક સરસ મજાનું જે દ્રષ્ટાંત નહીં, હકીકત કહીએ, 11મી ગાથામાં આ બધું ફરી ફરીને સમજી લેવું. આપણી ગુજરાતીમાં કહીને સાવ આપણી તેવળ નથી. એ ગુરદેશી આના પ્રવચનો કરીને એટલા ભાવ ખોલ્યા ત્યારે આપણને એમ લાગે, જેમ સમયસાર માટે કુનકુનાચાર્યદેવ માટે શું કહેવાય, જાણે તીર્થંકરોના પેટમાં ઘૂસીને એના ભાવ, એમ કેવળ જ્ઞાનમાંથી ભાવ કાઢ્યા. અમૃતચંદાચાર્ય જાણે કુનકુનાચાર્યદેવના ભાવોમાંથી કાઢ્યા, એમ ગુરદેશી જાણે આખા સમયસારને એની ટીકામાંથી, એમ ગુજરાતી હું એના પેટમાં ઘૂસીને વાત કઢાવું, આ એમ કાઢ્યા. ત્યારે આપણને હજી કાંઈક શું છે, એમની ઘનતા સુધી પહોંચવાનું તો સામર્થ્ય જ નથી. પણ એમ થાય કે એકલા એકલી હાથે એમ પ્રત્યેક ભૂર્વના તો એટલા જ્ઞાન ભંડાર લઈને આવેલા કે આપણી કલ્પના પણ ન થઈ શકે. પણ એકલા સ્વબળે પોતાના પૂર્વના સંસ્કાર ને વર્તમાનના પુરુષાર્થથી જે ભાવ કાઢ્યો, કે 11મી ગાથામાં એક શબ્દ આવે છે, ભૂતાર્થ કોણ છે? આપણે ગાથા હરિગીત આવડે છે દરેકને, શું છે, કોણ છે ભૂતાર્થ? કોણ છે? શુદ્ધ નહીં ભૂતાર્થ, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શન, શુદ્ધ નહીં ભૂતાર્થ શબ્દ તો છે કે નહીં? હવે શબ્દ વિચારીએ, શુદ્ધ નહીં શું છે? દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બાય નિમિત્ત છે, સંયોગ પરદ્રવ્ય, શું છે? શુદ્ધ નહીં શું છે? પર્યાય છે. એટલું તો પાકું આ બધું શુદ્ધ નહીં. હવે એ પર્યાય છે, કઈ પર્યાય છે? એ જ્ઞાન ગુણની, પણ કઈ, સેના સેના ભેદ રૂપે છે? શ્રુત જ્ઞાન પણ ભાવ શ્રુત જ્ઞાન. શુદ્ધ નહીં એક પર્યાયનું નામ છે, એ પણ ભાવ શ્રુત જ્ઞાનનો એક અંશ. તો જે પર્યાય છે ભાવ શ્રુત જ્ઞાનનો અંશ છે, એ શું છે? ભૂતાર છે, એટલે કે આશ્રય કરવા યોગ્ય છે. આટલું તો આવ્યું, ભૂતાર્થ એટલે કે અવલંબન લેવા યોગ્ય છે, આશ્રય લેવા યોગ્ય. તો શું અર્થ કાઢશું આપણે? કે એ અધ્યાત્મ શૈલી છે, શુદ્ધ નહીં, અને શુદ્ધ નહીં નો વિષય શુદ્ધાત્મા, એવો ભેદ પણ કાઢીને, લક્ષણ અને લક્ષને અભેદ કરીને, એ વિષય અને વિષય કરનાર એ ભેદ પણ છોડીને, જે શુદ્ધ નહીં નો વિષય છે તેને શુદ્ધ નહીં કહી દીધું. આ જીવનમાં એક અધ્યાત્મની આ શૈલીઓ સમજવી પડશે. એમ અહીંયા જ્ઞાની શું છે? લક્ષણ છે, અને શુદ્ધાત્મા શું છે? એનું લક્ષ્ય છે. પણ એ ભેદને પણ છોડીને જો, એટલા માટે જયચંદજી એટલો અર્થ કર્યો સુંદર, કે એ જ્ઞાન કહેવાતી આત્મા સમજવો થ્રુ આઉટ સમયસારમાં, કારણ કે અભેદ વિવેક્ષાથી. ફરીથી આગમ શૈલીમાં શું હોય છે? વિસ્તાર. અને અધ્યાત્મ શૈલીમાં શું છે? આપણે શેમાં જવું છે, વિસ્તારમાં કે સંકલમાં? એ સંકેલ જ કહેશું આપણે, કારણ કે આપણે નકામું અમસ્તું, થોડો ટાઈમ તો મળતો નથી, એટલે અમને એક આત્મા આવડી ગયો છે એટલે કામ થઈ જશે. જરૂર કામ થશે, પણ રૂચિનો પલટો કરવો પડશે, પ્રમાદથી નહીં. માતુસ મારુસ એટલું યાદ નહીં હોય તો કેવડનાન થશે, ચિંતા ન કરવી. પણ આખો રૂચિનો પલટો કરવો પડશે. પ્રમાદ સેવું છે અને કેવું કે અમને ક્ષોભસમ નથી, સારી વાત છે. 10 વર્ષ પહેલા કોઈએ માન કે અપમાન કર્યું, એ વાત હજી એવી ને એવી યાદ કરી શકે છે. તો ક્યાં ગયો તારો પ્રમાદ? અત્યારે એક નિશ્ચિતતા, એક જેને શું કે બોટમ લાઈન પ્રિન્સિપલ, કાંઈક એવું ઇંગ્લિશ વાપરો ને, આવું કઈ શું છે આમાં, શું છે બોટમ લાઈન પ્રિન્સિપલ? જેની પાસે રૂચિ છે એની પાસે આત્મા છે, એટલું સમજી લેવું. જેની પાસે રૂચિ છે એની પાસે શું છે? આત્મા છે. અને જેની પાસે રૂચિ નથી એની બહિર્લક્ષી કસાઈની મમતાના પરિણામ હો કે ધારણા જ્ઞાન ના હો, આત્મા મળવાનો નથી. તો એ અહીંયા કહીને કે વિવેક્ષામાં લક્ષણનો એક જ વ્યવહાર. આ ન્યાયે ટીકાકાર આચાર્ય દે આત્માને જ્ઞાન જ શબ્દ શું વાપર્યો છે? કેતા આવ્યા છે, એટલે આખા સમયસારમાં આ કેતા આવ્યા છે. તો અહીંયા આપણે ફરીથી અહીંયા આવી જઈએ, જે લેવું હતું 155 ગાથામાં. ફરીથી વાત મોક્ષ માર્ગની ચાલે છે, અને મોક્ષ માર્ગમાંથી 3 પરિણામ મુખ્ય લેવા, અને એ તો તત્વા સૂત્રમાં ઉમા સ્વામીએ લીધા છે. એ અંતર સન્મુખતામાં તો બધા જ પરિણામો છે, એની માંથી 3ની મુખ્યતા શ્રદ્ધા જ્ઞાનને. એમાં પણ હવે જ્ઞાન શબ્દ વાપરીને શું છે? એ 3 એકલું જ્ઞાનનું ભવન એટલે પરિણમન. એમ કહીને કેવું છે આમાં કોઈ 7 તત્વો અથવા 6 દ્રવ્યની જીવાદી શ્રદ્ધાને કીધું ને, 6 દ્રવ્ય પણ લઈ શકો, 7 તત્વો પણ લઈ શકો, તત્વા શ્રદ્ધા. એ વિકલ્પ રૂપે પણમન એનું નામ સમ્યક દર્શન નથી, જ્ઞાનનું. એ તત્વ અભ્યાસમાં એ જીવાદીનું જ્ઞાન એના શ્રદ્ધાનો વિકલ્પ થઈને જ્ઞાન સ્વભાવ તરફ ઢળતા જે નિર્વિકલ્પ અનુભવના કાળે શ્રદ્ધાની પ્રણતિ થાય તેનું નામ સમ્યક દર્શન. જ્ઞાનનું આત્માનું પરિણમન થવું જોઈએ. ઓલું વિકલ્પ એ રાગનું પરિણમન છે, એ સમ્યક દર્શન નથી. વિકલ્પ ભૂમિકામાં હતો અભ્યાસના કાળે. ફરીથી એ પણ વિચારીએ, અભ્યાસના કારણે ભલે વિસ્તાર હો, અનુભવના કાળે એ પણ અભેદ છે. જ્યારે અભ્યાસ કરીએ ત્યારે સર્વાંગે કરવાનો વિસ્તાર હોય છે, એની કોઈ જ ના નથી. એનો પણ નિષેધ ન કરવો કે ના અમારે તો એકલો શું જોવે છે, એ બહુ સારી વાત છે. એકલો આત્મા જોઈએ છે તો બહારના વિકલ્પો ગમે ત્યાં દોડે, અને અહીંયા આવતે એને શું થાય છે, હવે એ પ્રકાર ન ચાલે. તો એ અભ્યાસમાં વિસ્તાર હોય છે, સમજણવાના અભ્યાસ કાળે વિકલ્પ હોય છે, પણ જ્યારે અનુભવ વેદન. અને બે ધારા જુદી વિચારવી, વિકલ્પમાં વેદન નથી અને વેદન વખતે વિકલ્પ નથી. અભ્યાસના કાળે જ્યારે વિકલ્પ, ગુરુદેવ છે આના બધા ઘણા દ્રષ્ટાંતો આપે, જ્યારે કોઈ મહેમાન ઘરે આવવાના હોય, અને આજ આવ્યું હતું ને દ્રષ્ટાંત આપ્યું હતું કે ને, આજ શું આપ્યું હતું નહીં, માલિકીપણાનું સ્વામીપણાનું સરસ દ્રષ્ટાંત આપ્યું. હવે તો અત્યારને ઓછું થતું, પેલા જે થતી હતી ગુજરાતી મને શું કે દાણ ચોરી કહેતા, બસ એ પેલા તો લઈને આવે ત્યારે તો હું એનો સ્વામી છું, ત્યારે કેટલાય વિકલ્પો આવતા હોય, આ વેચીને આટલા કમાય આટલા કમાય, જ્યાં ઉતરે છે આમ થોડે ઊભો છે, દૂરથી કસ્ટમ ઓફિસિયલ આવતો દેખાય છે, શું થઈ જાય છે, અરે આ હું પલટો આવી ગયો, અત્યાર સુધી મારું છે કમાવું છે ને આ બધા હતા, અને હવે આખો પલટો સેના કારણે થયો? સેના કારણે? એક બંધનના ભયથી સ્વામી પણ છૂટે છે. ફરીથી આ તો નોન જેને ફેક્ટ જેને કહે ને, ઉઘાડું સત્ય છે બધાને, એમ જો એક બંધનના ભય જો સ્વામીપણું છૂટે છે તો જો આ મિથ્યાત્વના ફળમાં અનંત ભવનું બંધન આવશે તો કેમ છૂટતું નથી? એક સરળ દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે ઘણું સિદ્ધ કરીને આપણને. પણ અહીંયા ફરીથી કે એ વેદન વખતે વિકલ્પ, જ્યારે કોઈ મહેમાન આવ્યા છે, મિષ્ટાન લેવા જઈએ છીએ, દુકાનમાં જુદી જુદી જોઈએ છે, વિચાર આવે અત્યારના કયું સારું લાગે, એ ભાઈને શું ભાવે, સિઝન પ્રમાણે શું છે, પછી ચાખીએ કેટલું બહુ ગળ્યું છે, ઓછું ગળ્યું, એની જે કિંમત, કેટલા વિકલ્પો થતા હોય છે. અને જ્યારે આવો વિચારણા કરીએ ત્યારે સ્વાદ આવી જતો હોય છે, કેમ સરસ મજાનું આમ જોઈએ, આમ આમ કરીએ તો થોડો સ્વાદ તો કાંઈ જ ન આવે. કાંઈ જ ન આવે તો શું આવે? વિકલ્પ છે, વેદન નથી. અને જ્યારે ખાવા બેસે છે ત્યારે ક્યાં વિકલ્પો કરતા હશે? એ વેદનનો કાળ. જીવનમાં વેદન કરવાના પ્રયોજનથી વિકલ્પનો કાળ કરજે, ધારણા જ્ઞાન કરવા માટે નહીં, રાગને પોષવા માટે નહીં. અહીંયા એ જ્ઞાનનું થવું કહીને આચાર્ય દેવ એટલું સરસ કરી નાખ્યું કે એ જે જીવાદીનું શ્રદ્ધાનો વિકલ્પ છે, અથવા જ્ઞાનનું, શાસ્ત્ર જ્ઞાન આદિનું જે બહિર્લક્ષી ધારણા જ્ઞાન છે, અને ચારિત્રમાં અશુભ રાગની નિવૃત્તિ ને શુભ રાગ, એ ત્રણેયથી રહિત એ જ્ઞાનનું પ્રણમન થવું જોશે. જ્ઞાનમય ભગવાન આત્માને સ્પર્શીને એ પ્રણમન થશે તો જ તેનું નામ યથાર્થ મોક્ષ માર્ગરૂપ સમ્યક દર્શન, મોક્ષ માર્ગરૂપ સમ્યક જ્ઞાન અને મોક્ષ માર્ગરૂપ સમ્યક ચારિત્ર હશે. અને એટલા માટે ફરીથી શબ્દો વધારે કયો સ્ટ્રોંગલી, ત્રણેય એકલું એટલે ખાલી જ્ઞાન જ હોય, શ્રદ્ધામાંય જ્ઞાન હોય, જ્ઞાનમાંય જ્ઞાન હોય ને ચારિત્રમાં એમ જ્ઞાન ગુણ નહીં, એ આખા આત્માને સ્પર્શીને, આત્માને અનુભવીને એકલું થયું, એમાં કોઈ પણ કસાઈની મંદતાનો કે ધારણા જ્ઞાનનો પણમનનો અંશ જ નથી. આ એકલું અને જ કહીને પૂર્વ ભૂમિકાના અભ્યાસ કાળે બધું હતું, એ હતું, અત્યારના કદાચ હજી અધૂરા છે એટલે સાથે હો, પણ મોક્ષનું જેને કારણ કહીએ એ કોણ હશે? એકાંતે પૂર્ણપણે સંપૂર્ણપણે એકલું જ કોનું પ્રણમન? જ્ઞાનનું જ પ્રણમન હશે. ખરેખર આટલું આચાર્ય દેવે આ પુણ્ય પાપ અધિકારમાં કહ્યું, ગુરુદેવજી આટલું ઘોટાયું તો કમસે કમ પુણ્યનો પક્ષ તો એક વિકલ્પાત્મક ભૂમિકામાં, અભિપ્રાયમાંથી તો છૂટવો જોઈએ જ. અને કહીને અંતે ધેરફોર માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. ફરીથી કોણ શબ્દ વાપરો? જ્ઞાન. જ્ઞાન એટલે શું લેવું? આપણી પાસે જે સંઘની પચેન્દ્રીનું જ્ઞાન છે, જે શાસ્ત્રનું જ્ઞાન છે, તો શું જ્ઞાન એટલે શું? અભેદપણે કહો તો અતિન્દ્રિય જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન રૂપે પરમેલો આત્મા મોક્ષનું કારણ. કદાચ એક પરિણતિ લેવી હોય તો એક સ્વભાવના આશ્રય પ્રગટ થયેલી નિર્મળ પ્રણતિ આ આખું મોક્ષનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. હવે પાછળમાં પણ એક સરસ ગુરુદેવ 156માં લીધું, હવે પરમાર્થ મોક્ષ કારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે. અહીંયા શું લીધું તું? અસ્થિર રીતે મોક્ષનું કારણ બતાવ્યું 155માં, અને એના કરીને શું? એક જ્ઞાનના પ્રણમણમાં કોણ લીધેલ? શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર, એ ત્રણેય શું કામ લીધા? કે 12માં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આવે એટલે કોઈક શ્રદ્ધાનો વિકલ્પ લેવો, શાસ્ત્રનું જ્ઞાન લેવું અને કસાઈની મંદતા લેવી, એમ નહીં. ત્રણેય કોનું પ્રણમન? જ્ઞાનનું જ. જ્ઞાનનું એટલે ફરીથી હવે કોનું? આત્માનું. એકલું ભેદ પણ ન લેવો, અભેદ આત્માના આશ્રય. અને આવી જ એક શૈલી અમૃતચંદ્રાચાર્ય દેવે એક આગળ લઈ લીધી છે, 50 થી 55 ગાથા. દરેકને ખ્યાલ છે કેટલા બોલ છે? 29 બોલ છે. એમાં શું લીધું છે? વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના ભાવો કેવા છે? પૂતગલ દ્રવના પરિણામમય હોવાથી પછી જીવથી ભિન્ન છે. બરોબર છે ને? હા, એટલે પૂતગલના પરિણામમય હોવાથી પૂતગલમય જ છે, એટલે કે જીવથી ભિન્ન છે. પૂતગલમય હોય, જીવથી ભિન્ન હોય ને? ચાલો જોઈ લેવું છે, જોઈએ તો આપણે વધારે ખુલાસો થશે. આપણે લઈએ વાંચીએ એટલે પછી ખબર પડશે શું છે કઈ. 50-55 ગાથા, એમાં પહેલો વર્ણથી શરૂઆત બોલ છે, પાનું 105, એમાં ટીકા છે ને, 105 પાને. એમાં જો પેલા 5 રંગના નામ આપી દીધો, તે બધો જીવને નથી. બરોબર છે? કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી જીવથી ભિન્ન છે. લોજિકલી વિચાર કરો, પેલા શું સિદ્ધ કરવો, તો બધો જીવને નથી અને તો જીવથી ભિન્ન છે, એમ આવવું જોઈએ કે નહીં? ફરીથી ન્યાયથી વિચારો, નહીં ફરીથી પ્રૂવ શું કરવું છે? વેરી ગુડ. તો લાસ્ટ શું આવવું જોઈએ? જીવથી ભિન્ન છે. સિમ્પલ લોજિક છે. કયો શબ્દ એડ કર્યો, શા માટે? અને હજી છેલ્લો વાંચી લે, કોઈને એમ થાય એકાદમાં હશે, એમ નથી. છેલ્લો ગુણસ્થાનો 29 નંબરનો બોલ, 109 પાને, જેમાં બધા 14-14 ગુણસ્થાનના નામ આપ્યા. એવા જે ગુણસ્થાનો તે બધા જીવને નથી. બળ આવ્યું. હવે છેલ્લે શું આવ્યું? જીવથી ભિન્ન છે, એમ આવવું જોઈએ ને? કારણ કે જીવના નથી એટલે જીવથી ભિન્ન, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી જીવથી ભિન્ન છે, એમ આવવું જોઈએ. એગ્રી? નહીં. અચ્છા, જીવના પરિણામ છે ખરા, પણ અનુભૂતિથી ભિન્ન છે. અહીંયા શબ્દ વાંચવો હોય તો પૂતગલના પરિણામમય શબ્દ છે. અપેક્ષા ને અહીંયા એ જ અપેક્ષા, અહીંયા જે અપેક્ષાથી કહ્યું એ જ અપેક્ષાથી વાંચવાનું. કર્ણાનુયોગની શૈલીમાં એ જુદી વાત છે, આગમ શૈલીમાં જુદી વાત. ફરીથી એક બહુ જ આચાર્યદેવની એક અદ્ભુતતા આપણને ખ્યાલમાં આવવી જોઈએ. આચાર્યદેવ કહે છે જીવના નથી, અમે લખી નાખશું તને એમ થયું, ઠીક છે જીવના નથી. આચાર્યદેવને એટલું નથી કરાવ, પેલા તું અનુભવ કરીને નક્કી કરજે, વાંચીને નહીં. શેના માટે આ શબ્દ વાપરો છે? એ જીવના નથી 29-29 બોલ, એ તને ક્યારે સ્વીકારવામાં આવશે? તને યથાર્થપણે ક્યારે ખ્યાલમાં આવશે? વાંચીને, સાંભળીને, કેવી રીતે? આ એક આખું સમયસર અનુભૂતિનો વિષય તો બતાવે છે, અનુભવ સુધી પહોંચાડે છે. એક એક વાત આ કહીને આપણને શું છે, વિષય તો અનુભૂતિનો વિષય જ આવશે ને, બધા ભેદોથી રહી રાખી 29 બસ. આચાર્યદેવ કહે છે અનુભૂતિથી ભિન્ન, તું એકવાર અનુભવ કર, અનુભવમાં આ 29 બોલમાંથી એકય નહીં આવે. અને એ પ્રૂવ કરે છે કે જો આત્માના હોત તો અનુભવમાં કેમ ન આવ્યા, અને અનુભવમાં આવતા નથી એ જ પ્રૂવ કરે છે કે એ જીવના નથી. આખી અનુભૂતિનો, જેમ સાકર ચાખીએ છીએ ત્યારે કયો સ્વાદ આવે છે, ગેળો સ્વાદ આવે છે, એનો અર્થ શું થયો? કે કડવો સ્વાદ નથી. જો કડવાપણું સાકરમાં હોત તો એના સ્વાદ વખતે કડવાશ કેમ ના આવી? એમ આખી અનુભૂતિની વાત લઈને શું વાત કરે છે આચાર્ય દેવે, કે આ બધા જ બોલોથી રહી તો છે જ, પણ તારા માટે ક્યારે લાગુ પડશે, તને ક્યારે ખબર પડશે કે તું અનુભવ કર, અને અનુભવમાં આવતા નથી એ સિદ્ધ કરે છે કે આત્માના નથી. આત્માના હોત તો અનુભવમાં જરૂર આવવા જોઈએ. બહુ સુંદર રીતે આ બધું ઠેકાણે, ઇવન 6 ગાથામાં ફરીથી ઘણી વાર રિપીટ લઈએ છીએ આપણે. ફરીથી આખા આચાર્યદેવને શિષ્યના પ્રશ્નનો ઉત્તર 1 ગાથાની 1 લાઈનમાં અસ્થિ નાસ્તિથી 2 રીતે આપણને બતાવ્યો. નાસ્તિમાં શું લીધું? નથી અપ્રમત કે પ્રમતન. અને ગુરુદેવજી પણ આનો સરસ ખુલાસો, આમ કેમ લીધું? સયોગી અયોગી નથી, સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ નથી, એવા બોલની જગ્યાએ અપ્રમત અપ્રમત કેમ લીધું? આચાર્યદેવ પોતાના અનુભવ વર્તમાન કરીને કહે છે, અમને સુધોપયોગ દશામાં આત્મામાં પ્રમત્તપણું છે કે અપ્રમત્ત કોઈ ભેદ જ દેખાણો પોતાના અનુભવથી. તો એ આચાર્યદેવ આપણને પણ એટલી કહે છે કે અમે અનુભવના આત્માના સુધોપયોગમાં પ્રમત્તપણું કે અપ્રમત્ત, અપ્રમત્ત દશા છે પણ અપ્રમત્તપણાનું લક્ષ નથી. ફરક મોટો શું પડે છે? દશા તો છે, સાતમે ગુણસ્થાને છે, એનું નામ શું છે? અપ્રમત્ત સંયત છે. અપ્રમત્તપણું ચોક્કસ છે પણ લક્ષ ક્યાં છે? વિષય અમારામાં શ્રદ્ધા જ્ઞાનમાં કોણ બને છે? કે બે ભેદથી રહી છે, સાપેક્ષતાથી રહી છે. અને અસ્થિમાં એ કેવો છે? એક જ્ઞાયક ભાવ. હવે બીજી લાઈનમાં પહેલો શબ્દ કયો છે? એ રીત શુદ્ધ કથાય. શું કામ આવો? તમે અમે પ્રશ્ન પૂછ્યો, આપણે ઉત્તર આપી દીધો, વાત પૂરી. એ રીત, એ રીત એટલે શું? એ રીત શુદ્ધ કથાય એટલે એ રીતે, એટલે એ શું, એનો અર્થ શું? એમાં ખુલાસો કર્યો છે અમૃતચંદ્રાચાર્ય, ખુલાસો કર્યો છે. પર ભાવોથી ભિન્ન ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. જે શબ્દ પર ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા, ફરીથી કોની વાત આવી? અનુભૂતિની. તું અનુભવ કરીને પછી કહેજે શુદ્ધ આત્મા છે, ખાલી ભાષામાં તો બહુ વાર બોલી ગયો છે, વિકલ્પમાં તો બહુ વાર વિચારી લીધું છે. છે શબ્દ એમાં છે નીચે પેરેગ્રાફમાં, એ રીતે પરભાવોથી ભીનું, એ જ પાનામાં નીચે, પરભાવોથી ભીન ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. શબ્દ તો શુદ્ધ છે કે નહીં? આત્મા શુદ્ધ છે કે નહીં? શુદ્ધાત્ ફરીથી આત્મા શુદ્ધાત્મા ક્યારથી છે? અનાદિ. તો આચાર્ય દેવ શું કામ લખ્યું? કહેવાય છે, છે તો અનાદિથી છે. અરે અનાદિનો છે, તને શું ફાયદો થયો? અશુદ્ધતાનું વેદન કરે છે ને શુદ્ધની ખાલી વાતો કરી રાખે છે. એક બોજ આનાથી કે તને જો આત્માના હિતની વેદનની ભાવના હોય તો આ પ્રયાસ થવાના છે, નહીં તો શબ્દો શબ્દોમાં રહેવાના છે, વિકલ્પ વિકલ્પમાં રહેવાના છે. આખું ફરીથી સમયસાર એટલે શુદ્ધાત્મા એટલે વિષય તો બતાવે જ છે, સાથે સાથે કોને લેતા જાય છે? અનુભવ. અનુભવ વગર કરોડપતિ હોય અને ભિખારીની જેમ રહે તેને શું કે? લોકો શું કે? તારા કરોડ રૂપિયા હું કામના એમ કે ને સામાન્યપણે તો કે ને તું કે એ લઈને પણ એવું એમ શુદ્ધાત્મા શુદ્ધાત્મા બધા પર્યાય ગુણભેદ બધું જ કહી દીધું. શું છે વેદનમાં શું આવે છે તને? આખું વેદનથી જીવનમાં આખું પ્રકાર આપણે, અને એ જ વેદન પ્રધાન કલષ્ટિકામાં ઘણી વાર શબ્દ આવશે, સીલ સીલ કરીને પણ આખું એમ. અહીંયા ફરીથી તો આપણે આપણા વિષય પર થોડી વાર ફરીથી આવી જઈએ. 156 ગાથામાં ફરીથી લીધી હતી આપણે, 55 અને 56માં શું હતું? મોક્ષનું યથાર્થ કારણ. 156માં હવે નાસ્તિ કે કર્મ તેનો નિષેધ કર્યો, એ કોઈ મોક્ષનું નથી. હવે એમાં શબ્દ મુખ્યધારે શું લેવું છે? મુખ્ય ગુરુદેશી પહેલા એની બીજી લાઈનથી શરૂ કરે, કારણ કે તે મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવ વાળો હોવાથી. કારણ કે તે મોક્ષ હેતુ મળે છે શબ્દ 250 પાને 156 ગાથા એની ટીકાની બીજી. તે મોક્ષ હેતુ કેવું છે? અન્ય દ્રવ્યના સ્વભાવ વાળો છે, બરોબર ને? મોક્ષનો ઉપાય, મોક્ષનું કારણ કેવું છે? અન્ય દ્રવ્યના સ્વભાવ વાળો છે. લખ એમ જ લખ્યું, હું એક એક શબ્દ લખે એમાં જરાય ફરક નથી પાડ્યો મેં. ફરીથી તે મોક્ષ હેતુ, બરોબર વાંચું છું? હા, એ કોનું કોનું છે સ્વભાવ વાળો? અન્ય દ્રવ્યના સ્વભાવ વાળો એટલે કે પૂતગલ સ્વભાવી છે, બરોબર છે? વાંચું જોરથી વાંચવું પડશે. તે એટલે કે જે પુણ્યનો પક્ષપાતી જેને માને છે એની વાત છે. જે આગળ જ્ઞાન મોક્ષ નું કારણ છે એ નથી લેવાનું, થોડુંક ધ્યાન રાખીને વાંચવું પડે. એટલે સીધું વાંચશે તો થોડુંક મૂંઝવણ થાય એવું છે. જે વિષય ચાલે કોની વાત ચાલે છે? કે જે પુણ્યનો પક્ષપાતી જેને માને છે કે વ્રતબ જે કીધા પરમાર્થ મોક્ષ હેતુથી જુદો, એ તો વાત પહેલી સિદ્ધ કરી દીધી કે પરમાર્થ મોક્ષનો હેતુ છે એ તો કોણ છે? જ્ઞાનનું પરિણામ, આત્માના આશ્રય વિતરાગતાનું પરિણામ. એનાથી જુદો જે તું માને છે એ મોક્ષનું કારણ કેમ ન થઈ શકે? કે તે અન્ય દ્રવ્યના સ્વભાવ વાળો હોવાથી. શું શબ્દ વાપરો? કેટલું ન્યાયથી સિદ્ધ કરે. ક્યારે પણ એવું થયું હશે શુદ્ધાત્માનું અવલંબન લીધું હોય અને શુભરાગ ઉભો થયો હોય, અને જ્યારે શુભરાગ હશે ત્યારે એનું લક્ષ કેના ઉપર હશે? તો અન્ય દ્રવ્યનો સ્વભાવ તું કરે એવા પરિણામ કરે. અને મોક્ષનો હેતુ જ્ઞાન એ સ્વભાવ ભાવ છે, ક્યાંથી પ્રગટ થવાનો? આચાર્ય દેવ નથી કરી લાગતી ઘણી ઘણી આપણા પુણ્યના પક્ષને છોડવા માટે અસ્તિત્વ તો વાત કરી અને સાથે પુણ્ય કેમ નથી એની પણ હવે વાત કરે છે કે ફરીથી વિચાર કર. જે કોઈ તું મોક્ષનું કારણ જેને માને છે, જેનો તને શું રહી ગયો છે? પક્ષ રહી ગયો છે. એ શું છે? જે કોઈ વ્રત તપ શીલ સંયમ બધા જે આવ્યા હતા ને એમાં જેટલા પ્રકાર તારે લેવા હોય અને એ રીતે વિચાર કરીએ તો કેટલા પ્રકારના શુભ રાગ છે? અસંખ્ય પ્રકારના. આપણે પુણ્ય અહિંસા જૂઠ કરીને પાંચ કરીએ પછી એ તો પેટાભેદ કરીએ તો અસંખ્ય પ્રકારના. કોઈ પણ માટે વિચાર જે કેવા છે? સ્વભાવ આશ્રય થયેલા છે કે અન્યના લક્ષ્ય થયેલા છે? તો એ બધા કેવા છે? અન્ય દ્રવ્યના સ્વભાવ વાળા, એટલે કે અન્ય દ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થયેલા છે હોવાથી તેના સ્વભાવ વડે. ફરીથી અહીંયા વાંચું છું, ફરીથી વાંચે. સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. બરોબર છે? એમ જ વાંચું મેં, એમ જ વાંચું. તેના બહુ જરૂરી છે. જે મોલામાં તે હતો ને એમ અહીંયા તેના, તેના એટલે કે જે અન્ય દ્રવ્યના ભાવ જે છે એના સ્વભાવ, એટલે એના ભાવ વડે, પુણ્યના આકુળતાના ભાવ વડે, પુણ્યના પરલક્ષના ભાવ વડે. થોડું આ બધું ગુરુદેશી ધ્યાન ઉપયોગને રાખ્યું તો આપણને એમ થાય સારું સ્વભાવથી વળી જ્ઞાનનું ભવન ન થાય એમ કેમ આવે? ભાઈ અહીંયા કોની વાત ચાલે છે? કે જે અન્યના પરદ્રવ્યના લક્ષ્ય થયેલા ભાવો છે એ સ્વભાવ ભાવ સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવ વાળો. ઓલા બધા કેવા છે? અન્ય દ્રવ્યના. અને એક જ ફરીથી આવી ગયો, એને તમે શ્રદ્ધા નામ આપો, એને જ્ઞાન નામ આપો, એને ચારિત્ર આપો, એવી રીતે પ્રભુત્વ વિભુત્વ જે કઈ બધા આપો એ બધા કેવા છે? એક જ દ્રવ્યના, એક જ અભેદના, એક જ અખંડના એ સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થવાથી સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે, પરભાવ વડે મોક્ષનું ભવન થવાનું નથી. આગળ કરતા કર્મ અધિકારમાં પણ આવા ભાવો આપણને આવી ગયા છે. ક્યારે પરભાવ વડે પરનું ભવન થતું નથી. પરભાવ વડે પરનું, એક મિનિટ, પરભાવ એટલે બીજા વડે બીજાનું. એક ચેતન હોય અને એક જળ હોય તો બે છે ને. ઓલા પરભાવ એ જળ છે, એના માટે ચેતન કયો તો પર થયો ને. એ રીતે વાંચે જો આપણે, પરભાવ વડે પરનું ભવન થાય એ બે જળ લઈએ એક જ પદાર્થ, બરોબર. પણ ન્યા વિષય શું ચાલે છે? કે એક પૂતગલ લઈએ, એ પૂતગલ કેવો છે? પરભાવ. અને એના માટે જીવ કેવો આવ્યો? પરભાવ. તો એ રીતે શૈલી છે. જો એમાં કર્તા કર્મ અધિકારમાં લઈએ, એમાં અસ્થિ નાસ્તિ બે છે. પેલા એમાં લઈએ આપણે 151 પાને 80, 81, 82 ગાથા. વાંધો નથી ને, પાના બહુ ફેરવવા પડે, પણ આગલું ખબર નહીં ભૂલતા જાય છે ને પાછલું ભૂલતા જાય ને આગલું શીખતા જાય છે. જો એમાં 151 પાને ટીકામાં નીચેથી ચોથી લાઈન, પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી. આનું નામ શું કહેવાય? આ બધા થોડા શબ્દો આવા યાદ રાખવા છે. આ બધા મંત્રો છે, ગુરુદેવજી કહેતા ને મંત્રો. અને મંત્રનો પછી શું થતો હોય? દ્રષ્ટાંત આપીને વિસ્તાર થતો. છે પહેલો સિદ્ધાંત અસ્તિનો પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી આ સિદ્ધાંતને આ મંત્રને આપણે આપણી ચાલુ ગાથા જે ગાથા છે એમાં એપ્લાય કરીએ તો શું થાય? કેવી રીતે? પોતાના જ્ઞાન ભાવ વડે મોક્ષ પણ પોતાનો ભાવ છે, તો એ જ્ઞાન ભાવ મારો છે અને મોક્ષ પણ મારો પોતાનો, તો જ્ઞાન ભાવ વડે મોક્ષનું કારણ થાય છે. સિમ્પલ આવી જ્ઞાન ભાવ વડે મોક્ષ થાય છે, મોક્ષનું ભવન થાય છે ને પોતાના ભાવ વડે, એટલે કે પોતાના જ્ઞાન ભાવ વડે પોતાનો ભાવ એટલે કે મોક્ષ એનું ભવન થાય છે, કરાય છે. અને એવી જ રીતે પાછળમાં જો પાને આપણને આવશે એમાં 152 પાને લાસ્ટ લાઈનના છેલ્લા શબ્દો 3, પર ભાવનું પર વડે અનુભવવું અશક્ય હોવાથી, મેળો શબ્દ એવો છે 152 પાને લાસ્ટ છેલ્લા 3 શબ્દો, પર ભાવનું પર વડે. અહીંયા બે પર એટલે શું લેવાનું? એક જળ પર છે અને એના માટે ચેતન શું આવ્યો? પર એટલે બીજા વડે બીજાનું, બીજા દ્રવ્ય વડે બીજા દ્રવ્યનું. એ કેવું છે? શબ્દ શું વાપરે છે? મુશ્કેલ છે કે દુર્લભ? શું છે? બહુ સુંદર રીતે આ રીતે આચાર્યદેવે થ્રુ આઉટ કુંદકુન આચાર્યદેવની તો અદભુતતા, અમૃતચંદ્રાચાર્યદેવ પણ આવી અદભુત ટીકા રચીને, અને એટલા માટે કુંદકુન આચાર્યદેવે તો એક વિચારવા જેવું છે, પંચમ કાળમાં એક તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યદેવે એ ગંધર્વદેવ જેવું કામ છે અને ગંધર્વદેવના ભાવો પણ ખોલનારા એના પછી શ્રુત કેવી કે આદિ હોય એમ સમજી લઉં. આપણા માટે પણ એ ગુરુદેશી એટલા માટે જન્મ લીધો કે આપણા કે ભરત ક્ષેત્રમાં હજી કોઈ પાત્ર જીવોની હયાતી છે તો આ ભાવો ખોલવા માટે જાણે અહીંયા જ એ પોતે પધાર્યા હોય. એ રીતે તો અહીંયા એક રીતે વાત કરીને કે અંતત આ રીતે કરજે કે એ બે ભાવ, કે જ્ઞાન એ તારો ભાવ છે અને મોક્ષ પણ એક તારો ભાવ છે, તો જ્ઞાન વડે મોક્ષનું કારણ થવાનું છે અને જે વ્રત તપ આદિ છે એ કેવા છે? પરભાવ છે. એ પરભાવ વડે તારું સ્વભાવરૂપ મોક્ષનું ક્યારેય કારણ થવાનું, અને આ રીતે અસ્થિ નાસ્તિ દ્વારા આખો પુણ્યનો પક્ષ આપણને છોડાયો છે. ફરીને પણ કહીને આ ગાથાઓ દ્વારા, અને એક સરસ એમાં પહેલું તો વાંચવા જેવું છે, આમ તો લખ્યું જ છે, કીધું છે, મૂળ શું શબ્દ વાપરો છે? શબ્દ શેમાં વાપરો છે? મૂળ હરિગીતમાં વિદવત જનો શબ્દ વાપરો છે ને, વિદવત જનો એટલે ગુરુદેવ એને સરસ ખુલાસો કર્યો હતો, શાસ્ત્ર અભ્યાસ કરીને પણ તું આવો ભાવ કાઢ્યો કે શુભ્રાક્તિ થશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે. વિદવત જનો ભૂતાર્થજી વ્યવહારમાં વર્તન કરે આશ્ચર્ય લાગે છે, ઉલટાનું વ્યવહારથી તો શું કરવાનું હતું? ભેદ પાડવાનો હતો. વ્યવહારમાં વ્યવહારથી વિમોહિત હૃદય વાળા તો અજ્ઞાની હોય, અને તે એક આશ્ચર્ય છે. વિતરાગ અભ્યાસ કોનો કર્યો? વિતરાગના શાસનમાં વિતરાગ વાણીનો, વિતરાગના પોષક શાસ્ત્રોનો, અને ભાવ શું કાઢ્યો? વ્યવહારમાં વર્તન કરવું, વ્યવહારમાં રહેવું. વિદ્વાન થઈને પણ એમ કરીને, તત્વ અભ્યાસ નથી એની વાત તો નથી, વિદવત જનો એ જ્ઞાન, તું ભલે જ્ઞાની અનુભવી નથી પણ 12માં જે અભ્યાસ તત્વ અભ્યાસ કર્યો તો શું કાઢ્યું છે? કે ભૂતાર્થ તજી નાયક ભગવાન આત્મા એનો આશ્રય લેવાનું મૂકીને વ્યવહારમાં વર્તન કરે છે. જો એના માટે નિશ્ચય નહીં ના ગાથા છે ને, વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે. જે મૂળ કુંકુન આચાર્યનો શબ્દ કયો છે? વિદુષા, વિદુષા છે ને, વિદ્વાન. શાસ્ત્ર અભ્યાસ કર્યો, 11 અંગ સુધી ભણી ગયો અને અંતે ગુજરાતીમાં શું કહી, અંતે તો શું કાઢ્યું? કાંઈ નકામું કોથળામાં બિલાડું જ કાઢ્યું, કાંઈ આત્માના હિતનું શું કાઢ્યું તે કાંઈ? કે અહીંયા જે વિતરાગના કહેલા વિતરાગતા પોષક શાસ્ત્રો એમાંથી પણ હજી રાગમાં જ રહેવાનું તે કાઢ્યું. શું કામ કાઢ્યું? આવું જેને જેનો પક્ષ હોય એની વાત કાઢે. અંતે ફરીથી વાત કોણ છે? અહીંયા પુણ્યનો પક્ષ બાકી છે. તો બીજાની તો વાત નહીં, રાગના વિષય નહીં. જ્યાં વિતરાગતા પોષક વાત છે ત્યાં પણ પ્રથમાનુયોગ વાંચીને પણ ચક્રવર્તીના વૈભવ એને દેખાણા, પણ એનો ત્યાગ થયો એ ન દેખાણો. આ આખી વે છે. વિદ્વાન થઈને પણ તે વ્યવહારમાં પ્રવર્તે એ કાઢ્યું, પણ ખરેખર તો વસ્તુ સ્વરૂપ શું છે? પરમાર્થ આશ્રિત પરમાત્મા પરમ પદાર્થ આગળ આવ્યો તો આત્મા, એના આશ્રયે જ મુને કર્મનો નાશ થવાનો આગમમાં કયોનો વિસ્તાર છે. પછી આગળ
આજની પ્રભાવના પ્રિયંકા વરુણ મહેતા તરફથી રાખવામાં આવે છે. સ્વામી વાત્સલ્યમાં 1,000 રૂપિયા સરોજબેન ચંદ્રવર્ધન શેઠ, 500 રૂપિયા નિર્વાણ વિશાલ મુનોત.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ.